તારીખ 19/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 816 અને 817 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 399
હાજી 615 પાનું
છેલ્લો પુત્ર 814 ત્યાર પછી પુત્ર 5 ગાળામાં કેટલાક પત્રો તમારા લખેલા કાગળો અનેક સદગ્રંથો લોકહિતાર્થ પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી એ લક્ષમાં અમારા પ્રસ્તાવ એ સૂચન મૂક્યું છે કે કેટલાક શાસ્ત્રો છે કે લોકોનું હિત થાય તે અર્થે પ્રચાર કરવા યોગ્ય છે એવું લાગે છે એવી પોતાની મૂર્તિનો ઉલ્લેખ થયો છે. કૃપાળુજી લખે છે કે એ વાત મારા લક્ષમાં છે, એટલે કે તમારી વાત સાથે હું સંમત થાઉં. તત્શાસ્ત્રોનો સદગ્રંથોનો લોકહિતાર છે પ્રચાર થાય તો તે થવા યોગ્ય છે, અનુમોદન કરવા
યોગ્ય
સત્કૃત પ્રભાવક મંડળ નામ સંસ્થા શરૂ કરી એ સત્શાસ્ત્રોના સત્કૃતના પ્રચારકને સત્કૃત પ્રભાવક મંડળ સંસ્કૃતનો પ્રભાવ જે મંડળ ઉપર પડ્યો છે તે મંડળ આ પ્રવૃત્તિ કરે એમ કહેવાનું આવે છે. તે લક્ષમાં છે એટલે તે આ તો ઠીક વાત છે, સારી વાત છે. મગનલાલ વગેરે દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. અંબાજીના બીજા મુખ્ય જે પત્રો લખેલા એ પત્રો પણ મળ્યા, એ બંનેના પત્રોને પહોંચ આપી છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય. સર્વ દુઃખનો તમામ પ્રકારના દુઃખના નાશનો ઉપાય, દુઃખના ક્ષયનો ઉપાય તો કેવળ અંતર્મુખ થવું તે જ છે. કેવળ અંતર્મુખ થવું એટલે એકાંતે અંતર્મુખ થવું તે સમ્યક એકાંત છે. અંતર્મુખ થવું તે સમ્યક એકાંત છે. એ અંતર્મુખ થવાનો માર્ગ છે, ઉપાય છે, ઈલાજ છે. અને એ તમામ સત્પુરુષો એ જેટલા કોઈ જ્ઞાની પુરુષ થયા એ સર્વ જ્ઞાની પુરુષ અંતર્મુખ થવાના ઉપાયમાં માર્ગમાં પ્રયોજનમાં લાગેલા હતા. કોઈનો બીજો માર્ગ નથી, કોઈ સત્પુરુષનો બીજો માર્ગ નથી. અને બીજો માર્ગ હોય તો તે સત્પુરુષ
નથી.
પોતાનો સત પરમાત્મા બિરાજે છે, એની સન્મુખ થવું કહો, એની અંતર્મુખ થવું કહો, તેમાં અંતર્મુખ થવું કહો, એ એક જ સર્વ દુઃખના ક્ષયનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય
નથી.
જગતમાં દુઃખનો ઉપાય આ એક જ છે, બીજો કોઈ ઉપાય નથી. આખરી વાત છે, આ વિષયમાં આખરી વાત છે. આ વાતને બીજી અપેક્ષા નહીં લાગુ પડતી હોવાથી એને સમ્યક એકાંત કહેવામાં આવે છે. એકાંત કહેવામાં આવે છે અને તે યથાર્થ હોવાથી એને સમ્યક એકાંત પણ કહેવામાં આવે છે. બીજી કોઈ વાત નથી. બીજી વાત હોય તો આ વાત કહેવાને અર્થે છે એમ લેવું. બીજી કોઈ વાત હોય તો પણ આ વાત કહેવા માટે બધી વાતો છે એમ સમજવું. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષો નો માર્ગ સર્વ દુઃખ ક્ષય નો ઉપાય છે. પણ તે કોઈ જીવને સમજાવે છે આ એક સંખ્યા અપેક્ષા એ વસ્તુ સ્થિતિ છે. ત્રણેય કાળે સંખ્યા અપેક્ષા એ વસ્તુ સ્થિતિ એવી છે કે એ માર્ગ કોઈક જીવને સમજાય છે. એ માર્ગ
કોઈક જીવને
કોઈક જીવ કેમ કે જીવ અનાદિથી બહિર્મુખ રહ્યો છે. એકાંતે બહિર્મુખ રહ્યો છે એ પણ એકાંતે બહિર્મુખ જ રહ્યો છે. અને અંતર્મુખ થવાની દિશાથી તદ્દન અજાણ છે. એ માર્ગથી એ ઉપાયથી જીવ તદ્દન અજાણ છે. એ માર્ગ એવો છે કે દિશા બિલકુલ ઉલટી હોવાથી સૂજ પડે એવો નથી. જલ્દી સૂજ પડે એવો પોતે અનંતકાળથી બહિર્મુખ ભાવે વર્તતો હોવાથી અને એનાથી આ દિશા તદ્દન ઉલટી હોવાથી કેમ અંતર્મુખ થવું, કઈ રીતે અંતર્મુખ થવું એની સૂજ જીવને આવતી નથી. શાસ્ત્ર સ્વાધ્યાય કરે કે પૂજા ભક્તિ કરે કે કોઈ પણ ધર્મ ધર્મની બાહ્ય ક્રિયા કરે, ધર્મના ક્ષેત્રમાં કરાતી ક્રિયા કરે, એ બધા બહિર્મુખ ભાવે ક્રિયા કરે. વિચાર ચિંતન મંથન મનન એમાં પણ બહિર્મુખ પણ થાય છે, ચાલે છે. એમાં પણ બહિર્મુખ પણ ચાલે છે. ત્યાંથી અંતર્મુખ થવાની એક પરિસ્થિતિ છે કરી પણ એ કોકને સમજાય છે. એ વિચાર મંથનમાંથી ચિંતનમાંથી બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થવાની કોઈ એક પોઈન્ટ, કોઈ એક સ્ટેજ, કોઈ એક પરિસ્થિતિ છે ખરી પણ એ કોકને સમજાય છે. બધાને એ સમજાતી નથી અથવા ઘણાને નથી સમજાતી. કોક જીવને એ વાત ચોથા ગુણ સ્થાને પહેલા નિશ્ચય થાય ત્યારે દિશા ફેર થવાની શરૂઆત થાય. પણ બધા ગુણો ને ન થાય. ચોથા ગુણ સ્થાને સર્વ ગુણાંશે સંકેત થાય એટલે બધા ગુણો અંતર્મુખ વળે. જ્યારે ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા અંતર્મુખ થતી નથી પણ જ્ઞાન સ્વસન્મુખ થાય છે. જ્ઞાન સ્વસન્મુખ થતા પુરુષાર્થ વીર્યનો ક્ષોક્ષમ પણ સ્વસન્મુખ થાય છે. આ બે મુખ્ય ગુણ સ્વસન્મુખ થવા લાગે છે. ચારિત્ર નથી થતું એ વખતે, આનંદ નથી થતો, બીજા ગુણો નથી થતા, શ્રદ્ધા બિલકુલ નથી થતી. જ્ઞાન અને વીર્યમાં થોડો ફેર પડે છે. આંશિક સન્મુખતા ત્યાં શરૂ થાય છે. સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે આ ગુણ ભેદે આટલી વાત છે. અંતર્મુખ તો લક્ષ થયું હોય તો અંતર્મુખ થવાય. પહેલા તો સ્વરૂપ નિશ્ચયમાં લક્ષ થવો જોઈએ. સ્વરૂપ નો લક્ષ ન થાય ત્યાં સુધી કોઈ પણ ક્રિયા કરે તો બધી બહિર્મુખ ભાવે જીવ કરે છે. સ્વરૂપ લક્ષ થયા વિના, સ્વરૂપ ના લક્ષ વિના જેટલી ક્રિયા જીવના પરિણામની છે તે બહિર્મુખ પરિણામની ક્રિયા છે અને તેનાથી ધર્મ બિલકુલ નથી. ધર્મ તો બિલકુલ નથી પણ ધર્મનું કારણ પણ બિલકુલ નથી. આમ ચોકડી મૂકવી છે, નહીતર એ પરિણામનો અહંભાવ પર્યાય દ્રષ્ટિપણ હોવાને લીધે ઉત્પન્ન થયા વિના રહેશે. ધર્મનું કારણ બહિર્મુખ પણ ધર્મનું કારણ કેવી રીતે થાય સમજાવ. અંતર્મુખ ધર્મ છે, અંતર્મુખ પરિણામે ધર્મ છે, એનું કારણ બહિર્મુખ પણ કેવી રીતે હોય? ચિંતવનમાં પણ બહિર્મુખ પણ છે કારણ નથી, મુમુક્ષુને તો નથી પણ મોક્ષ માર્ગી જીવને પણ જેટલો બાહ્ય ઉપયોગ છે એ ઉપયોગમાં ભગવાનના દર્શન કરે, એ ઉપયોગમાં શસ્ત્ર શસ્ત્રાસ્ત્ર વાંચે તો એ ગંધર્વનો ઉપયોગ પણ ધર્મ અને ધર્મનું કારણ નથી. ધર્મ એ નથી અને ધર્મનું
કારણ પણ નથી.
કારણ નથી. માટે ટોળમજી એ વાત કરી રહ્યો છે પૂર્ણ ચિઠ્ઠીમાં કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને કોઈ જ્ઞાની ધર્મનો સાધક કહેતા કીધું છે કે નથી
લીધું છે?
સુભાષિત તો ચારિત્ર ના પરિણામ છે, જ્ઞાન ના પરિણામ લીધા છે અને તે શાસ્ત્ર જ્ઞાન ના પરિણામ લીધા છે. બાર અંગ નો ઉપયોગ ગણધરદેવ નો, બાર અંગ રચવાનો ઉપયોગ ગુરુદેવની ભાષામાં કહીએ તો એ જીવ નો ઉપયોગ નથી. એ જીવ નો ઉપયોગ
નથી.
જીવ નથી, બધું અજીવ છે તો કે હા અજીવ છે, એ જળ છે. ગુરુદેવ નો ખાસ ન્યાય આવે તો લખે છે કે હું તો એ ભટ પડી જાઉં, એ નિરંતર રહેતા હતા. આ ન્યાય એક બી લેખક હતા. આજના પ્રવચન માં ગુરુદેવે એમ કહ્યું કે પરસત્તા અવલંબનશીલ એ ધર્મનું સાધક, આત્માનું સાધક નથી પણ અજ્ઞાનીનું તો નહીં પણ જ્ઞાનીનો, જ્ઞાનીના પણ ગંધર્વનો ક્યાં સીધું ગુરુદેવ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લીધું છે. સમર્થમાં સમર્થ ગંધર્વનો બાર અંગ રચવાનો ઉપયોગ તે જીવનો ઉપયોગ નથી, ધર્મ સાધક નથી. ઉપયોગ જ નથી જીવનો એમ કહીને એમ કહ્યું કે જળ છે એ પુદ્ગલ છે. ઠીક, રાજને જે પુદ્ગલ નો છે તો રાડ પાડે છે. અહીં તો જ્ઞાન નો બાર અંગને રચવા વાળો ઉપયોગ અને ગંધર્વદેવ નો ઉપયોગ. ગુરુદેવના પ્રવચનો એવા આવતા હતા. આ એક પ્રસાદી છે, ગુરુદેવના પ્રવચનો ને પ્રસાદી છે. આવો ન્યાય આવ્યો હતો. રાગ સાથે નો ઉપયોગ છે પણ રાગ તે રાગ છે, જ્ઞાન તે જ્ઞાન છે. એ વખતે સાધક જીવ ને રાગ થી જ્ઞાન ભિન્ન પડેલું છે તે ઉપયોગ છે એ પણ તે વખત ના રાગ થી ભિન્ન પડેલો છે પણ એ ઉપયોગ આત્માને સન્મુખ નથી. અંદરમાં જે પરમાત્મા બિરાજે છે, કારણ પરમાત્મા પરમ પરિણામ ભાવ ગૃહ ભાવ એનો સંગ શું કરવા છોડ્યો ઉપયોગ સંગ છોડ્યો માટે દૂષિત થયો. શું થયો?
દૂષિત.
એ ઉપયોગ દૂષિત થયો. દૂષિત થયો માટે નિષેધ છે. દોષનો નિષેધ છે, પોતાના દોષનો ભય છે, નિષેધ છે. એમ છે આત્માનો ઉપયોગ જ નહીં. જેમ કહું એમ કે તું મારો દીકરો નહીં, દીકરો હોય એને એમ કહેવાય તું મારો દીકરો નહીં. પારકાને કહેવાની ક્યાં જરૂર પડે? એને જોઈ જ્ઞાન ખંડ ખંડ થઈ જાય છે અને એ સ્વરૂપને સાધતું નથી. એ જ્ઞાન એ વખતે એ જ્ઞાનનો અંશ છે, પરિણતિ સાધે છે. એ જ્ઞાન નો સ્વરૂપ ને સાધતો નથી, ધર્મ ને સાધતો નથી, પરિણતિ સાધે છે. મેં ઉપયોગ એટલે કહેવાનો મતલબ એ છે કે પરિણામ ચારિત્ર ગુણ ના હો, કે પરિણામ જ્ઞાન ગુણ ના હો, કે પરિણામ પુરુષાર્થ ગુણ ના હો, કોઈ પણ ગુણ ના હો, એ આત્માનો આશ્રય છોડે, આત્માનું અવલંબન છોડે અને ફળના અવલંબનમાં જાય, એ બધાનો નિષેધ છે. એ એકાંતે નિષેધ છે. એનો શું? એનો એકાંતે નિષેધ છે. કેમ કે સત્પુરુષોનો માર્ગ કેવળ અંતર્મુખ થવાનો છે. અને જે કહ્યું કે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ છે. કોણ કે કોઈક જીવને સમજાય છે. હવે કોને સમજાય છે? કોઈક જીવ એટલે કેવો જીવ? કેવો જીવ? કેવા જીવને સમજાય છે? એની પણ પોતે કષ્ટ આપે છે. સૂજે છે, સૂજે છે અને સૂજે છે એને અનુભવ થાય છે. કોઈક જીવને અનુભવ થાય, જેને સૂજે છે, જેને સમજાય છે તેને અનુભવ પણ થાય છે. સમજવાનો જરા અર્થ વિશાળ છે કે જેને એમ સમજાયું કે અંતર્મુખ થવું એ જ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે, તે પોતાના કોઈ પણ બાહ્ય પરિણામોનું મૂલ્ય નહીં આપે. જો કે સ્વરૂપ દ્રષ્ટિમાં તો અંતર્મુખ પરિણામોનું મૂલ્ય પણ નથી. સ્વરૂપ દ્રષ્ટિમાં તો ક્ષણિક પરિણામનું મૂલ્ય જ નથી. મોક્ષ માર્ગે ક્ષણિક અપને ક્ષણિક પરિણામો કા મૂલ્ય કભી નહીં આંકતે છે ફુગણેજીના પત્રમાં. પરમાત્મા મોક્ષ માર્ગે જીવ અપને શુદ્ધ ક્ષણિક પરિણામો કા મૂલ્ય ભી નહીં આંકતે. તો પછી જે બહિર્મુખ પરિણામ છે, અંતર્મુખી પરિણામોનું મૂલ્ય નથી આંકતા, તો બહિર્મુખ પરિણામની કિંમત કરવી ને અહંભાવ કરવો એ તો બિલકુલ યોગ્ય નથી. જેને એવું સમજાય છે મૂલ્ય આંકતો પહેલા આંકે છે. બાહ્ય પરિણામોનું મૂલ્ય આંકતો અટકી જાય છે. બાહ્ય પરિણામોનું જેને મૂલ્ય નથી તે કોઈ બાહ્ય પરિણામમાં ફસાતો નથી. એને ક્યાંય ફસાવાનું પછી રહેશે કેમ કે એની કિંમત જ નથી. અને અંતર્મુખી પરિણામમાં તો ફસાવાનો પ્રશ્ન નથી. જે તો સ્વરૂપના આશ્રય ઉત્પન્ન થયેલા છે અંતર્મુખી પરિણામ, એમાં તો કાંઈ પરિણામ બુદ્ધિ થવાનો પ્રશ્ન રહેતો નથી. પણ જેને સમજાય એનું વજન ઉઠી જાય, અને વજન ઉઠી જાય તો અંતર્મુખ થવાનો અવકાશ થાય પહેલા, નહીતર તો એ બાહ્ય દરવાજો જ બંધ છે. પછી એ દરવાજો ખોલવાની પરિસ્થિતિ ઊભી થાય. પણ એ પુરુષાર્થથી ખોલે ત્યારે પછી વાત છે. પુરુષાર્થ અપેક્ષિત છે. પછી જેટલી વાત છે એ પુરુષાર્થ અપેક્ષિત છે. પુરુષાર્થ કરે તો સ્વસન્મુખ થાય, પુરુષાર્થ કરે તો સ્વસન્મુખ થઈને અનુભવ થાય. મહત પુણ્યના યોગ્ય છે, યોગથી મહત પુણ્યનો યોગ એટલા માટે લીધો કે અંતર્મુખ કેમ થવું એ પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના ત્રણેય કાળમાં કોઈ જીવને સમજાયું નથી. શું કહું છું? પામે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિચ્છિત. અનાદિથી વર્તમાન સુધીમાં અનંત જીવો સ્વસન્મુખ અંતર્મુખ થયા તે સત્પુરુષના યોગ વિના, પરમાત્માના, જ્ઞાનીના, તીર્થંકરના, ગુરુના, કોઈના યોગ વિના થયા હોય એવો એક કેસ પણ નથી. આપણે ત્યાં સમુદ્ર ભગવાન પાસે લઈને આવ્યા હતા, ત્યાં એ સ્વસન્મુખતાનો સંસ્કાર
લઈને આવેલા
ત્યાં એમ છે. પણ જે પોતે પાયમાં છે આ કેટલા ગુરુ છે એમના આપણું, જે પૂર્વ સંસ્કાર છે ત્યાં પણ યોગ થયો છે એમ કહે છે. ત્યાં પણ યોગ છે. એક વાર યોગ થાય ત્યારે સંસ્કાર પડે, યોગ વિના કોઈને સંસ્કાર પડે
નહીં.
આ નિયમ છે, અનાદિ અનંત આ નિયમ છે. પરિણામ તો અનેક પ્રકારના છે. પરિણામ થઈ જાય અને આયુષ નો બંધ પડી જાય તો પછી બને છે ખરું, ત્યાં પણ બને છે ખરું. ભલે કોઈ બીજા ધર્મ મતો ચાલતા નથી પણ પરિણામ સ્વતંત્ર છે થવા માટે, એને નિમિત્તની અપેક્ષા નથી. પરિણામ નો ભરોસો ન રાખવો એમ એમ સૂચવે છે કે પરિણામ નો ભરોસો
ન રાખવો.
મહાપુનિના યોગ થી વિશુદ્ધ મતી થી, જો શુદ્ધ અંતકરણ, વિશુદ્ધ મતી થી એટલે શુદ્ધ અંતકરણ, મારે મારું આત્મ કલ્યાણ કરવું છે એ વાત મારા અંતકરણ થી મને ઉગેલી છે એવું પોતાનું સાફ શુદ્ધ એટલે સાફ ચોખ્ખું અંતકરણ હોય એ જીવને અંતરમુખ થવાનો માર્ગ સમજાય ખરો. આ એક મહત્વનો મુદ્દો છે. અંદર માંથી લીધું છે, બીજા બીજા બોલમાં અંદર માંથી લીધું છે. અંતર ના ઊંડાણ સુધી, અંતર શબ્દ નહીં પણ ઊંડાણ શબ્દ બીજો વાત, અંતર ના ઊંડાણ થી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગ્ની લાગી એની આત્મલગ્ની તેનો માર્ગ કરી દેશે. કોને? અંતર્મુખ થવાનો માર્ગ એ લગ્ની કરી દેશે આમ કહે છે. વિચાર વાંચન, વિચાર ચિંતન મનન એ બધી ચર્ચા ચાલે છે પણ લગ્નની ચર્ચા કેમ નથી ચાલતી? શ્રવણ કરે, તત્વ ચર્ચા કરે, ચિંતન મનન કરે પણ લગ્ન ની ચર્ચા કેમ નથી? લગ્ન કેટલી લાગે છે આ બાબત ને? ત્યારે બહિર્મુખ પણામાં પણ કોઈ નજીકના પરિણામ હોય તો તે વાંચન વિચાર ચિંતન મનન ના નથી પણ લગ્ન ના છે. કેમ કે અંતઃકરણની શુદ્ધિને સ્પર્શ કરનારા છે, એ અંતઃકરણની શુદ્ધતાને બતાવનારા છે. આ અંતઃકરણ શબ્દ છે તે જે પણ બહુ વાપરતા અંતઃકરણ શબ્દ છે પ્રકરણ છે સમજના પ્રકરણ છે લેવા પ્રયોગ થાય. આત્માને ખરેખરી લગ્ન લાગે અને અંદર માં માર્ગ અંતર્મુખ નો ન થાય એમ બને જ
બને,
આ ગેરંટી આપી છે. આને કારણ કારણ સમજે છે. કોઈ એમ કહે કે બહિર્મુખ અને અંતર્મુખ પણ તો પરસ્પર વિરુદ્ધ છે, હવે અમારા પરિણામ બહિર્મુખ છે, સીધા અંતર્મુખ કેવી રીતે થાય? તો એ પેલા શું થવું જોઈએ? તો કે લગ્ન લાગવી જોઈએ, લગ્ન લાગે અને એને અંદર માં માર્ગ હાથમાં ના આવે એમ કદી બને જ ગેરંટેડ વાત છે. આ વાત કેવો શ્રી પુરાના અનુભવથી છે. એમની લગ્ન ત્યાં પામેલા હતા, ત્યાં પુરુષ પર્યાયમાં હતા, બ્રહ્મચારી હતા, પામેલા હતા. એટલે સંસ્કાર નો પ્રશ્ન એમના માટે તો રહેતો જ નથી. આ તો ગુરુદેવ મળ્યા, ન મળ્યા હોત તો એ પામી જાય, સમયકાળ માંથી પામી જાય. પણ એમને જે તાલાવેલી ઉપડેલી ને લગ્ન ઉપડેલી, રડે 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 કઈ હાથ પગ પછાડે, આ છોકરા ને હાથ પગ પછાડીને રડે ને એવી રીતે એવું પ્રાસંગિકની વાત એવી વેદનામાં આવેલા સ્વરૂપ પ્રાપ્તિ ની એવી વેદનામાં લગ્ન માં તો વેદનામાં આવે છે. છોકરાની જે વેદનામાં આવ્યા છે, લગ્ન ન થાય ને કોઈ પામી જાય એમ નથી પાછું, અને લગ્ન માં આવે ને ન પામે એમ નથી પાછું. આ ચોખ્ખી વાત છે, સીધે સીધી ને
ચોખ્ખી વાત,
ચોખ્ખી વાત છે. આ મન કશાય ની વાતો નથી, આ દર્શન મોહની શુદ્ધિ, દર્શન મોહની જે અનુભાગ ઘટે એની વાત છે. દર્શન મોહની મંદતાની વાત છે, ચારિત્ર મોહની મંદતાની શુભાશુભની વાત નથી, દર્શન મોહની વાત છે. મિત્ર કોઈને એમ લાગે કે આ બધું શુભાવનું ચાલે છે, કશાયની મંદતાનો વિષય વધારે ચાલે છે, કશાયની મંદતાનો વિષય નથી ચાલતો. પાત્રતાની વાત જુદી છે ને કશાયની મંદતાની વાત જુદી છે. પાત્રતા વાળો જીવ અંતર્મુખ થશે અને કશાયની મંદતાનો કે જ્ઞાનના ઉઘાડ વાળો એકે થશે એમ છે. સમજી જઈ લાઈન જરૂર પડે. આત્માની લગ્ન લાગવી જોઈએ, લગ્ન પૂર્વક પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેય રૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. મારું હિત કેમ થાય, હું આત્માને કઈ રીતે જાણું એમ લગ્ન વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે, કદાચ આવે ને કદાચ કોકને ન આવે એમ નથી,
ગેરંટી આવે,
ગેરંટી આવે, આવે ને
આવે.
એ પોતાના સ્વાનુભવથી એ વાતનો ઉલ્લેખ કરે છે. આ બીજો બોલ બહુ સારો છે. વિશુદ્ધ મતેથી તીવ્ર વૈરાગ્ય છે, આત્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બધે થી રસ ઉડી જવો, તમામ ઉદય માંથી રસ ઉડી જવો. ખાવું પીવું પહેરવું ઓળવું ફરવું ફરવું આવવું જાવું બધે થી રસ ઉડી જવો, અને સત્પુરુષ ના સમાગમ છે તે ઉપાય સમજાવવા યોગ્ય. હા, તીવ્ર વૈરાગ, મુમુક્ષુની ભૂમિકામાં તીવ્ર વૈરાગ એટલે ઘર બાર છોડીને જંગલમાં આવ્યો જાય એમ નથી કે હું અહીંયા અહીંયા એને ચાલતા ઉદયમાં એનો રસ છૂટી જવો. આ બધા નુકસાનના નિમિત્તો છે, મને લાભનું એકે કારણ નથી, અને ક્યાંય રસ લે તો એ ઝેર ખાવા બરાબર, ક્યાંય મને રસ પડે તો એ ઝેર ખાવા બરાબર છે. એટલું એને જો સમજાય તો એને ક્યાંય રસ પડે વિશુદ્ધમતી થી એક શુદ્ધ અંતકરણ છે. અભિપ્રાય માં ક્યાંય પણ ફૂલ રહે શરત નહીં. વિશુદ્ધ અંતકરણ વાળો કોઈ શરત નથી કરતો. આટલી શરતે મારે મારું કામ કરવું છે, નહીંતર મારે મારું કામ નથી થઈ શકે. મને આટલી અનુકૂળતા રહે, આટલી સગવડ હોય તો હું કામ કરું. ધર્મ કરવો છે આ જીવને, પણ સગવડ રાખીને કરવો કરવો છે. નેતર પોતે પોતે શુદ્ધ અંતકરણ થી જેને કરવો છે, શુદ્ધ વિશુદ્ધ મતી થી જેને કરવો છે, એને એક આત્મકલ્યાણ સાથે જ એની બુદ્ધિનું પ્રયોજન છે. એને બુદ્ધિમાં પ્રયોજન ક્યાં અનુસંધાન થાય છે? એક મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય એ જ એને બુદ્ધિમાં અનુસંધાન કરવા માંગે છે. બીજું કાંઈ અનુસંધાનમાં લેતો નથી. સત્પુનિના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી અંતર્મુખ થવાનો ઉપાય સમજાવવા યોગ્ય તે ઉપાય એટલે અંતર્મુખ થવાનો ઉપાય. આ આટલા મુદ્દા હોવા જોઈએ. એ જાતનો મહત્પુનિનો યોગ સત્પુરુષનો સમાગમ થાય તે પ્રકારનો હોવો જોઈએ. જયારે ગુરુદેવ નો યોગ થયો ત્યારે મહાત્પુણ્ય નો યોગ થયો. કેવો યોગ થયો? એ મહાત્પુણ્ય નો યોગ થયો. યોગ કહેવામાં વિરાજના દિગંબર માં આવેલા ને, દિગંબર માં આવેલા વિરાજના નહીં કરેલી. મૂળ દિગંબર કરો, દિગંબર દેવગુરુ શાસ્ત્ર સાચા, સંપ્રદાય સાચો, એમાં એ પરિશ્રમ એમને ન લેવો પડ્યો. પણ એ અનંતવાર આવ્યો છે, એ રીતે અનંતવાર આવ્યો છે. અત્યારે એને ઘણા જીવો છે, એમને લગ્ન લાગે તો કામ પુણ્યયોગ બેઠો. આમ બારમાં એટલો પુણ્ય નહોતો, પણ એ લગ્નએ પુણ્યયોગ ઊભો કર્યો. એમની લગ્નએ પુણ્યયોગને ઊભો કર્યો. કુદરત બંધાયેલી છે, પછી લગ્ન સાથે કુદરત બંધાયેલી. 600 માઇલની મુસાફરી કરીને આવ્યા. સમજવાનો અવસર, એક માત્ર મનુષ્ય દેહ છે, ત્રણ ચાર ગતિમાં મનુષ્ય દેહ છે, તે સમજવાનો અવસર એક માત્ર. કેમ કે બધે ખેંચાણ ઘણું છે, ઉપાધિ ઘણી છે. નરકમાં તો ચોખ્ખી ઉપાધિ છે, ઢોર ઢાકર પશુ પક્ષીને પણ. માણસ તો એક વર્ણના અનાજ પણ ખંગરીને બહે, પશુ પક્ષીને કાંઈ ધામધામના કોઠાર છે નહીં. એને તો રોજે રોજનું લેવા જવાનું છે. એને કાંઈક ગોડાઉન ભરેલા છે, હે તકલીફ હોય તો એને ચણ લેવા નીકળવું પડે, પીડીને કણ લેવા નીકળવું પડે, જંગલી પ્રાણીને એના શિકાર ગોતવા નીકળવું પડે. ઉપાધિ ઉપાધિ ઉપાધિ, પેટની અગ્નિ એને ક્યાંય હક પડવા દે. અહીંયા શું છે? સાધારણ પ્રાણીઓનું તો એ જ છે. સાધારણ મનુષ્યને તો પેટીઓ કાઢવામાં જ 1200 કલાક જાય છે, બાકી ઊંઘવામાં આવી જાય છે. અને જેને છે એને હૂતતો નથી.
સંતોષ માં પકડીને બેસી જાય છે. આપણે બીજા કરતા તો સુખી છીએ, એને કઈ સુખતું નથી. મનુષ્ય દેહ માં પણ આવી વાત છે. સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે, તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રહિત છે. એ પણ અનિયમિત કાળ, ક્યારે કાળ આવીને ઉપાડી દઈએ કઈ કહેવાય
નહીં.
એમ કે ઘડી પહેલા તો અમને મળ્યા હતા, આગળ જરાક હાલ્યા એમાં એક્સિડન્ટ થઈ ગયો. અહીંયા આજે અમને ભેગા થયા હતા, અમે હામાં હામાં મળી ગયા, અમે આમ હાલ્યા નહીં, આમ જતા હતા. હવે પાંચ કલાક પછી સાંભળ્યું હતું તો ભાઈ લઈ ગયા. અનિયમિત કાળના કાળનો એક સેકન્ડ પહેલા ખબર પડે એવી વાત નથી, અને છતાં ત્યાં પ્રમાદ થાય છે. આવી અનિયમિત આયુષ્ય મનુષ્ય આયુની આવી અચોક્કસતા હોવા છતાં, અનિયમિતતા એટલે અચોક્કસતા હોવા છતાં જીવ પ્રમાદ કરે છે, એ અમને આશ્ચર્ય થાય છે. અરે જીવમાં આટલી બુદ્ધિ નથી, એના સ્વાર્થ માટેની આટલી બુદ્ધિ નથી, એને આ તો કેવી વાત છે. અને ખેદ થાય છે, ગરીબ બિચારો દુઃખી થશે. આ પ્રમાદ એને દુઃખમાં ધકેલી જશે. બહુ સારો પ્રશ્ન, સાર લીટી લખી છે અંબાલાલ ભાઈને. મુમુક્ષુ જીવને જગાડી દે એવી વાત છે. કેવી
જગાડી દે?
મુમુક્ષુને જગાડી દે એવી વાત છે. પ્રમાદ છોડ અને અંતર્મુખ થવા માટે લગ્ની તો લગાડ એમ કે શું. પ્રમાદ છોડીને લગ્ની તો લગાડ, નહીતર આ પછી તું ક્યારે પૂરું થશે એનું કઈ ઠેકાણું. પત્ર છે મનુ દાસ પ્રભુ દાસ ના. આ એક નાની ઉંમરના ભાઈ છે, સુનામ કરીને ગામડું છે, ખેડા જિલ્લામાં સરોવરનું નાની ઉંમરના છે, વૈરાગી મારા છે. એમના પુત્રો પણ જોયા હતા. પ્રથમ તમારા બે પત્રો તથા હાલમાં એક પત્ર મળ્યું છે. તમારા પહેલા બે પત્રો મળેલા, અત્યારે પણ એક બીજો ત્રીજો કાગળ. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે, હમણાં મુંબઈ રોકાવાનો સંભવ છે. લગભગ પોષ મહિના મુંબઈ છોડ્યું છે, આનંદ આવ્યા છે. પોષ મહિના સુધીના જે પત્રો છે, પોષ ત્રીજનો છેલ્લો પત્ર છે, એ મુંબઈ થી છે. પછી પોષ વદ 11 પત્ર આણંદથી લખાયેલો. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે. આત્મદશાને પામી નિર્દ્વંદ્વપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. શું કહે છે? આત્મદશાને પામીને હું આમ તો ઘણા અઘોરી ફરતા હોય એની વાત નથી. અંદરમાં આત્મદશાને પામીને પછી નિર્દ્વંદ્વ, નિર્દ્વંદ્વ એટલે ઈષ્ટ અનિષ્ટપણાનું દ્વંદ્વ જેને છૂટી ગયું છે, નિર્ગ્રંથ મુનિ છે. ખાસ કરીને નિર્ગ્રંથ મુનિની દશાને નિર્દ્વંદ્વ દશા કહેવામાં આવે છે. રાગે નથી અને દ્વેષમાં નથી. આહાર માટે નીકળે અને આહારનો યોગ ન થાય અથવા કાંઈ અંતરાય પડે તો દ્વેષ ન થાય, માટે એ દશાને નિર્દ્વંદ્વ દશા કહેવામાં આવે છે. દેહાતીત દશા છે ને, આત્મદશાને પામીને નિર્દ્વંદ્વપણે યથા પ્રારબ્ધ વિચરે છે. યથા પ્રારબ્ધ જેવો પૂર્વકર્મનો યોગ છે એ પ્રકારે વિચરે છે. આહાર ન મળ્યો, પૂર્વકર્મનો યોગ. સમાધાન સમાધિ ભાવમાં જ રહીએ છીએ, સમાધિ છૂટે નથી જતા. એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. એવા મહાત્માનો યોગ ભાગ્ય જ મળે, કેમ કે એવા મહાત્મા કોક જ હોય જગતમાં, અબજોમાં કોક નીકળે, અબજોમાં હોય, કરોડોમાં નહીં પણ અબજોમાં કોક એવા મહાત્મા હોય. પણ કેવો યોગ બને જીવને તે પુરુષની ઓળખાણ પરથી, ક્યારેક કેવો ભેટો થઈ જાય છે, જીવને ઓળખાણ પડતી નથી, ઉપેક્ષા કરી જાય છે, એની કિંમત આવતી નથી. ઓળખાણ પડતી નથી એનો અર્થ શું છે કે એની કિંમત આવતી નથી, કે આ મહાપુરુષ છે, મારા અનંત કાળના દુઃખક્ષયનો ઉપાય મને અહીંથી મળશે, માટે દ્રઢપણે મારે એમનો આશ્રયમાં રહેવા યોગ્ય છે, એ જાતની બુદ્ધિ એને ઓળખાણ વગેરે આવે નહીં, ઓળખાણ થતી નથી. ઓળખાણ વગર કેવી રીતે થાય? ઓળખાણ હોય તો હિત બુદ્ધિ થાય ને, અથવા એને આત્મકલ્યાણ કરવું છે એના માટે એ કોઈ મહાત્માના યોગને શોધતો નથી. એટલે યોગ થાય તો, પણ એને તો કાંઈ હિતની પડી નથી, આત્મહિત કરવું એવી કાંઈ પડી નથી. હા, થયું નથી, થયું કે નથી થયું, થયું નથી એમ છે. એવા મહાત્મા ક્વચિત જ મળે, પણ એવો યોગ બને જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢાશ્રય થતો, અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી કિંમત આવે નહીં, અને કિંમત આવે નહીં ત્યાં સુધી એને આશ્રય કરવાની દ્રઢતા આવે નહીં. મારે વળગી રહેવું છે, હવે મારે એવું ઓળખવું છે કે છૂટવું નથી, આત્મકલ્યાણ ન થાય ત્યાં સુધી મારે સત્સમાગમ છોડવો નથી, એવો જીવને દ્રઢાશ્રય થતો નથી. અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો જીવ ઉપદેશ સાંભળવા બેસે છે એમ કે છે, પણ એનો અભિપ્રાય કઈક બીજો છે. આત્મકલ્યાણ કરવાનો અભિપ્રાય લઈને સાંભળવા બેસતો નથી, અન્ય અભિપ્રાય સાંભળવા બેસે છે, એને આત્મકલ્યાણ થતું નથી. આત્મકલ્યાણની ભાવનાથી દ્રઢ આશ્રય જો ઉપદેશ સાંભળે તો જ ઉપદેશ પરિણમે, અને નહીતર ઉપદેશ પરિણમે નહીં. આ યોગ્યતાની પરિસ્થિતિ છે. યોગ્યતા ક્યારે આવે? મહાપુરુષના દ્રઢ આશ્રયપૂર્વક ઉપદેશ શ્રવણ કરવાનો યોગ બને તો, નહીં કરે એને આત્મકલ્યાણ થવાનો અવકાશ રહેતો. એટલે જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ સંભળાય ખરો, પરિણામ પામવો એટલે ઉપદેશ અંદરમાં ઉતરવો, આત્મામાં ઉપદેશ ઉતરવો. ઉપદેશ મળ્યો ખરો પણ ઉતર્યો કે નહીં, આ સવાલ છે. જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી, અને ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શન નો યોગ બનતો. જ્યાં સુધી ઉપદેશ અંદર જ ન ઉતરે અને સમ્યક દર્શન તો એનું ફળ છે, ઉપદેશની પ્રાપ્તિ થાય તો એનું ફળ શું? એનું ફળ સમ્યક દર્શન અને સ્વાનુભવ છે. જો જીવને અંદરમાં ઉપદેશ ઉતરે તો, અંતરમાં ઉતરે તો. મનુદાસભાઈને આખી લાઈન સમજાવી છે, ઠીક. એક તો જીવને અનંત કાળમાં ક્યારેક જ મહાપુરુષ મળે છે, મહાત્મા પુરુષ મળે છે, એ બહુ દુર્લભ છે. મળ્યો ત્યારે આ જીવે ઓળખાણ કરીને, ઓળખાણ નથી એટલે દ્રઢાશ્રય ન થયો, દ્રઢાશ્રયની બુદ્ધિ ન થઈ એટલે ઉપદેશ સાંભળવા છતાં પરિણામોની પરિણામોની અંતર ઉતરોની અંદરમાં ઉતરોની એટલે સમ્યક દર્શન થયો
નહીં.
જન્મ મરણની જે સંપત્તિ હતી એ તોડી
નહીં,
જગ્યાએ ખોટો આંકો થાય ને તો અંદર માં આકુલતા થાય કે નકામો ચૂકો થયો. અને આ એમને મજૂરી કયા કરે છે, સાંભળવાની વાંચવાની બધી મજૂરી, અને જ્યાં ત્યાં થોડા કરવાની જાય છે ને ગમે ત્યાં, એ બધો પરિશ્રમ વ્યર્થ જાય છે. કેમ કે જીવને ઓળખાણ પડતી નથી, દ્રઢાશ્રય થતો નથી, ઉપદેશ અંદરમાં પરિણામ પામતો નથી. એ ઉપદેશ પરિણામ વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્મ આદિ દુઃખ ની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય એવો તબક્કો છે. કે જ્યાંથી જીવનો વિભાવ રસ છે એ એવો તૂટી જાય છે, એવો તૂટી જાય છે કે પછી વિભાવ રસ ફરીને આત્મામાં હંધાતો નથી. સમ્યક દર્શન એ એવા આત્મરસના તીવ્ર પરિણામ પૂર્વક જન્મ પામે છે. ક્યારે સમ્યક દર્શનનો જન્મ થાય છે કે એટલો આત્માના મહિમામાં ચૈતન્ય રસ ઘોળાઈ જાય છે, એટલો બધો ઘોળાઈ જાય છે કે એના અત્યંત તીવ્રપણામાં સમ્યક દર્શનનો જન્મ થાય છે. પછી વિભાવ રસની કેળ ભાંગી જાય છે. કેવ ભાંગલો હોય એનામાં કામ કરવાની શક્તિ રહે, પછી એને વિભાવની શક્તિ છૂટી ગઈ, તૂટી ગઈ બધી ક્લાસ થઈ ગઈ. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ તો જ બધા જ પ્રકારના દુઃખ જવાની સંભાવના છે. સર્વ પ્રકારના દુઃખ મટે પછી સમ્યક દર્શન થાય એટલે કોઈ પણ પરિસ્થિતિમાં નારકીમાં જાય તો પણ એનો સમાધિ ભાવ છૂટતો નથી. પોતે લખો છો કે બહારમાં ઉપાધિ ઘણી છે પણ અંતરમાં તો નિરંતર સમાધિ વર્તે. ઉપાધિમાં સમાધિ એ અમારું જીવન છે. શું જીવન છે કે ઉપાધિમાં સમાધિ, એ વાત બહુ બીજી છે. ઉપાધિમાં સમાધિની વાત બહુ બીજી. હા, ઉપયોગ ઉપાધિમાં જોડાય છે, પરિણતિમાં સમાધિ વર્તે છે. મુખ્ય પરિણતિ સમાધિની છે, ઉપયોગવાળી ઉપાધિના પરિણામ ગૌણ છે. ગૌણ છે તો પણ આંખમાં કણો ખૂંચે એવી રીતે અમને ખૂંચે છે. આંખમાં કણો સમાય ભલે પણ સમ્યક દ્રષ્ટિના પરિણામમાં વિભાવ પોસાતો નથી. કદાચ કોઈને આંખમાં કણો પોસાય પણ સમ્યક દ્રષ્ટિને પરિણામમાં વિભાવનો એ કણ પણ પોસાતો એ દશા થઈ જાય છે. પછી ભાવ ઉભરી શકે નહીં. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો જ જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય છે. જો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો એ દુઃખની આત્યંતિક, કોઈ પણ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. સમસ્તી નાસ્તી બંને જોઈએ. એવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. એવા મહાત્મા પુરુષોનો યોગ છે, એ યોગ દુર્લભ છે, એમાં કોઈ સંશય એવા મહાત્માઓ જોતા જડે ની એવી પરિસ્થિતિ હોય છે, તો એનું દુર્લભ છે એમાં કોઈ શંકા કરવા જેવી. કેમ કે કરોડો અભિયોગમાં કોપ હોય તો પછી એનું દુર્લભ છે એમાં કાંઈ વિચાર કરવાની વાત રહેતી નથી. અત્યારે આ મહાત્માનો યોગ તો દુર્લભ છે, પણ એમ કે છે આ કાળમાં તો આત્મારથી જીવનનો યોગ બનવો પણ કઠણ છે. જ્ઞાની ને ધર્માત્મા ને મહાત્મા ને નિર્ગુણ મુનિ ને તો ક્યાં વાત કરવી, પણ જેની દ્રઢ મોક્ષેચ્છા હોય એવો મોક્ષાર્થી જીવ હોય, જેને પોતાની પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધ્યો હોય એવો મોક્ષાર્થી જીવ હોય, એ જ આત્મારથી હોય. મોક્ષાર્થી ન હોય તે આત્મારથી હોય નહીં કોઈ દિવસ, એવો યોગ બનવો પણ અત્યારે. પણ આત્મારથી જીવોનો યોગ બનવો પણ કઠણ છે, તો પણ પછીત પછીત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય. જેમની સમીપમાં આવેલા આત્મારથી જીવો હતા તો મનુદાસભાઈને એમ લખે છે કે અત્યારે કદાચ મહાપુરુષનો યોગ ન બને, પણ આત્મારથી જીવોનો યોગ અમને બનવા યોગ્ય છે. એની સંખ્યા થોડી બધી દેખાય છે એમ એમ કહે. હા, મનુદાસભાઈને એને પત્ર લીધો છે, એ ચરોતરનાર છે. અને અંબાલાલભાઈ ને એ બધા ત્યાં ખંભાતના છે ને, એ બાજુ નિમુક્ષોની સંખ્યા થોડી થઈ હતી. જે શ્રીમદજીના પરિચયમાં આવેલા એવા મોક્ષો અને આત્મારથી જીવોની સંખ્યા હતી. મહાપુરુષનો યોગ તો કઠણ છે, પણ આત્મારથી જીવે મળવા મુશ્કેલ છે, પણ છતાં ક્યાંક બને એવું છે. કઠણ છે એમ કરીને થોડું પછો રાખ્યું છે, તે યોગ વર્તમાન બનવા યોગ્ય છે. સત સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય એવા આત્માર્થ જીવોનો સત્સમાગમ કરવો, જ્ઞાની મળે તો એનો સત્સમાગમ કરવો, અને એકાંતમાં સત્શાસ્ત્રનો પણ પરિચય કર્તવ્ય છે. એ તો કેમ કે યોગ તો મર્યાદિત કાળમાં રહે, જો બાકીના કાળમાં સત્શાસ્ત્રનો પરિચય ન રાખે તો અસત્સંગ અને કુસંગ આવી પડ્યા વિના એ તો ઘેરાવો ઘેરો ઘાયલો છે એને. તો અસત્સંગ અને કુસંગે તો ઘેરો ઘાયલો, એનાથી બચવું હોય તો એને આ સત્સંગમાં રહેવું અને કાં સત્શાસ્ત્રના પરિચય, બે પરિચય રાખવા, ત્રીજો પરિચય રાખવો એમ કહેવાય. ચોખ્ખે ચોખ્ખો માર્ગ સત્પુરુષનો યોગ અને દુર્લભતા અને ઓખાણ, ઓખાણ થયા પછીના પરિણામની સ્થિતિ, એ સ્થિતિને અવશ પરિણામ ઉપદેશનું પરિણમવું કે નહીં પરિણમવું, અને પરિણમે તો પછી સમ્યક દર્શન થાય તો એને સંસારના સર્વ દુઃખોનો અભાવ, નહીતર સંસારના અનંત દુઃખોની લટકતી તલવાર માથે છે. શું રાખવું?
લટકતી તલવાર છે માથે,
સંસારના અનંત દુઃખોની લટકતી તલવાર માથે છે. અથવા બીજી ઉપમા આપીએ તો ખીણ છે, ક્યાં ઉભો છે? ખીણના કાંઠે ઉભો છે. આની કોર જાય તો ખીણમાં પડે, અને આ બાજુ જાય તો બચી જાય. બરાબર કિનારે ઉભો છે ખીણમાં, ઊંડી ખીણ હોય ને, હિલ સ્ટેશનોમાં હોય છે ને, છેલ્લો પોઈન્ટ હોય છે ત્યાં પછી બધી ખીણ આવે. ખીણમાં પડી જાય આમ મહાબલેશ્વર ની બધી બહુ મોટી એવું ખીણમાં પડે તો પછી ત્યાં પત્તો લાગે એક ડગલું આગળ વધે તો પડી જાય કેટલો એક જ ડગલું એક ડગલામાં આટલું બધું નુકસાન થાય કે હા ઊંધી દિશાનું એક ડગલું પણ ક્યાંનો ક્યાં લઈ જાય જીવને કહેવો કુસંગ છે એ ખીણ છે કુસંગ છે એ મુનિ દશામાં સાવચેતી રાખી છે આ સંઘની સાવચેતી તો આચાર્યો મુનિઓને ઉપદેશી છે અને ભય કરી કે સર્પનો કરડેલો એક વાર મળશે સમુદ્રનો ડૂબેલો એક વાર મળશે ઝેર ખાશે તો એક વાર મળશે અગ્નિમાં બળશે તો એક વાર મળશે પણ કુસંગથી કેટલી વાર જન્મ મરણ કરશે એનો પત્તો કોઈ હિસાબ કિતાબ લગાડવો મુશ્કેલ પરમાગમ ચિંતામણી માં ઘણું બહુ લીધા છે એ ઘરે જોવા હોય જોઈ દેવા કુસંગ ના બોલ છે 993 1270 1620 1682 1756 આ બધા કુસંગ ના બોલ જુદા જુદા તત્શાસ્ત્રો માંથી સારા સત્સંગ માટે 1859 1105 1120 એ બધા સત્સંગ મહિમાના બોલ છે ત્યાંથી બચે ને અહીંથી પડી જાય ખાંખીણમાં ચક્કર આવે છે આટલું બધું ઊંડું છે પડી જાય તો કેટલું બધું વાગે આ રૂપમાં બે છે ને તો માણસ બે છે કેમ કે નીચે ખાડા હોય છે મહાત્માના યોગે દ્રઢ આશ્રયથી સત્સંગને ઉપાસવામાં આવે તો ઉપદેશ પરિણામમાંની યોગ્યતારૂપ દર્શન મોહની મંદતા થાય અને ઉપદેશ પરિણામ પામે આખા પત્ર મોકલી છે